છે અરે આ સાધુ 500-500, 1000-1000 માણસના રસોડા બનાવે, રોટલી વણે, શાક બનાવે, લાડવા ખાંડે, હવે મશીન છે નકર તો આ ખાંડી ખાંડી તૂટી ગયા. ભગવાનના મંદિરો થતા હોય તો આ સંતો જાતે પાણા ઉતારે, જાતે તગારા ઉઠાવે, કડિયાની સાથે બેલદાર થઈને સાધુ ફરેલા છે. આ સત્સંગનો જે કઈ વ્યાપ વધ્યો છે, ખાલી લાડવા ખાઈને નથી વધ્યો એવું વિચારતા નહીં કોઈ. અને હવે છે જલસાઓ, આ પહેલાની વાત કરું છું, હવે જલસા છે, કરવા હોય એવી આવજો. હા, આ જો આ હાથ દીધો આમ જો ખબર નહીં લાડવા લાડવા છે, નકર આમ તો કાયમ હોય છે. આ યજમાન પરિવાર એટલો હાંસીલો છે ને, મારો વિમલભાઈ કે સંતો ને હરિભક્તો ને બધાને ખૂબ જમાડવા છે. જેટલા કથામાં બપોરે આવે બધાને જમવા ફરજિયાત અહીંથી જ પાસ આપી દેવો છે. આ ભગવાને આપેલી દૈવી સંપત્તિનો યોગ છે. અને આ તો કહું છું, હવે પહેલા તો હું મંદિરમાં આવ્યો ને 30-32 વર્ષ થઈ ગયા, ત્યારે 4-5 દિવસે એકવાર રસોઈ આવતી હતી, બરોબર ને? કાયમ રસોઈ નહોતી આવતી, 4-5 દિવસે એક જ વાર હોય, પછી 5 દિવસે તો તૂટી પડીએ હો બપોરે, કે ભાઈ 2 લાડવા વધુ ખાવ, સવારે નાસ્તો નહીં કરવાનો, આજે રસોઈ છે એમ હોડ કરીએ અને લાડવા ખાતા હતા. એ લાડવા કેવા હતા ખબર છે? આજનો 3 લાડવા ને ત્યાંનો 1 લાડવો, બરોબર ને ભક્તિ સ્વામી? મોટા મોટા લાડુ બનાવતા અને તાંબાની મોટી મોટી ગોળીઓ કહેતા, અને ગોળી કહે ને કઢાઈ મોટા, એમાં લાડવા ભરતા. અત્યારે કાથરોટમાં ભરીને લઈ જાય તો એ પાછા આવે છે. એમાં ભંડારી સ્વામી બે ચાર સંતો હતા, એ તો જમ્યા પછી 8-10 લાડવા ચોળી અને છાશમાં નાખી અને પી જતા હો. જમ્યા પછી ભાત પીરસાઈ ગયા પછી દાદા હો, ભાત પીરસાઈ જાય પછી સંતો નું ઉમંગ ચડે તો 500 મોતિયા છે એ આમ ચોળી અને પતરમાં નાખી દેવાના, એમાં નાખે છાશ અને પી જાય, જ્યુસ કરીને પી જાય, પતી ગયું તો એને કાંઈ ન થાય. પાછું એનાથી સીધા વાડી ભેગા થાય, કઈક ખેતીનું કામ હોય, કઈક ગૌશાળાનું કામ હોય, કઈક સેવાનું કામ હોય. આપણો આ રમાઘાટ છે ને, રમાઘાટ હાથમાં 2 પાણીના લોટા લે અને ધોળીને રમાઘાટ ચડી જાય, એટલા સંતો પાસે એટલી શક્તિ, એટલી એટલી તાકાત. અને બધી તાકાત સત્સંગના વિકાસમાં વાપરી હોય, સત્સંગના વિકાસમાં વાપરી. એટલે એવું કોઈ માનશો નહીં, ખાલી આ બધા જલસા કરવા જ આવે છે. જલસા જો ફરી એક વાર કહું, અહીંયા છે જલસા જ, અહીંયા છે એવા ક્યાંય નથી. અહીંયા કોઈ નો કે શાક લેવા, અહીંયા કોઈ નો કે મારા હાડલાનું હું મામેરું ભરવાનું છે, કોઈ કહે નહીં. કાંઈ એક એક આંટી બાર કોઈ ઉઘરાણી ન કરી શકે હો, બિલકુલ દેવા મુક્ત હો, કોઈ પણ પ્રકારનું દેવું નહીં, યાદ રાખજો. કોઈ પણ પ્રકારની ઉઘરાણી કોઈના બાપની તાકાત નથી કે સ્વામિનારાયણના સાધુ પણ કોઈ આવીને ઉઘરાણી કરી જાય, કારણ કે પોતે જ એકલો ઈને એનો ઠાકોરજી. તો ઠાકોરજીની ઉઘરાણી તો હારી હોય, એ તો કરે જ હારું ને, ઠાકોરજી તો કઈક આપણી પાસે ઉઘરાણી કરે જ સારું. એટલે ચોથા અધ્યાયમાં વૈરાગ્યનું લક્ષણ મૈયાને ભગવાન શ્રીહરિએ બતાવ્યું છે. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીએ ખોટી ઉપાય. બાહ્ય ત્યાગ નહીં, અંતર ત્યાગની વાર્તા છે. કપડાં તો બદલી નાખીએ, આજે ને કાલે દીક્ષા લઈ લીધી એટલે કપડાંથી ત્યાગી થઈ ગયો, પણ પછી એને ત્યાગને માર્ગે ચાલવો પડે. કાયમને માટે એને ત્યાગના માર્ગે ચાલવું પડે. કહેવાય છે ભર્તૃહરિ 92 લાખ માળવાનો ધણી, એને 92 લાખ માળવા છોડી દીધા, ફકીરી લઈ લીધી. એક દિવસ રાત્રિએ કોઈ જગ્યાએ ભજન મંડળી હશે, બાપુ ભજનમાં ગયેલા, રાતે મોડી રાત સુધી ભજન ચાલ્યા, પૂનમની રાત, ચાંદની ખીલેલી અને અડધી પોણી રાત જતી રહી, ભજનમાં બધા ડૂબી ગયેલા હરિભજનમાં. ભજન પૂરા થયા એટલે રાજમાર્ગમાંથી પોતાના આશ્રમ તરફ જવા માટે નીકળ્યા. એમાં રાજમાર્ગના દુકાનના પાટિયા ઉપર કઈક ચળકતું પદાર્થ ભાળ્યું એને ભર્તૃહરિએ, નજર ગઈ વાકાવળે ને એને એમ થયું કે લઈ લો, કોઈ કઈક મણી જેવું પદાર્થ
ભૂલી ગયું છે, પોલીસ સ્ટેશન આપી દે, જેનું હશે એનું. એમ રાજા
કોષમાં જતું રહેશે, નકર કોઈ ખરાબ માણે ને આવી લઈ જશે, એમ કરીને વાકાવળે લેવા ગયા. અને એના મોઢામાંથી શબ્દો નીકળ્યા, મેં જાણ્યું મન મરી ગયું, મેં જાણ્યું મન મરી ગયું, પણ મન તો થયું ભૂત. વાકો વળીને લેવા ગયો તો હાથમાં આવ્યું થૂક, ત્યારે ભર્તૃને હરીને એમ થયું કે મારું મન મરી ગયું છે, પણ મન મર્યું નથી. મન
ન મરે ત્યાં સુધી વૈરાગ્ય
માત્ર ભેખ છે, યાદ રાખજો. અંદરથી થવો જોઈએ વૈરાગ, અંદરથી. બહારનો વૈરાગ તો અલગ વસ્તુ છે, હવે તો થઈ જાય, હાલતા થઈ જાય.
અને વૈરાગ
કાયમ ટકવો જોઈએ, નકર આપણે સ્મશાનીઓ વૈરાગ્ય. માણસને અમુક જગ્યાએ વૈરાગ્ય થાય, જો ભોજનાંતે સ્મશાનાંત તથા ચ હરિમંડપે, અને સંસારના ભોગ ભોગ્યા પછી ચાર જગ્યાએ વૈરાગ્ય થાય માણસને. એક ભોજન પછી વૈરાગ્ય થાય, પહેલા વહેલા જમેરાજ ગયા હોય, ક્યાં સસરાને ઘેર, અને સાસુ માયા એવું પેટ ભરી ભરીને જમાડ્યું હોય, આગ્રહ કરી કરીને જમાડ્યું હોય, અને પછી ભાવમાં ભાવમાં નાનો પાડી શક્યા હોય, શ્રીખંડ જમાવટમાં બનાવેલો હોય, પછી ગળા સુધી ખાય નો કહેવાય નો, ત્યાં તો બધું લાફો મારીને લાલ રાખવું જ પડે. આટલો હવે કોઈ ગમે એટલો આગ્રહ કોઈ કરે તો હવે આવી રીતે ન ખાવું, કઈક માપ તો રાખવું ને, એમ મનને મનને બાંધે, એમાં બધા હરખે હરખા રમવા ફરવા નીકળી જાય, હાંજ પડી જાય, પચી જાય, પછી પાછા સાંજે જમવા બેસે. એટલે અંદરથી સાસુમાં એમ કે થોડોક શ્રીખંડ વધ્યો છે, લાવું થોડોક લાવો, કે વૈરાગ વયો ગયો. ભોજન પછી થયેલો વૈરાગ એ ક્ષણિક વૈરાગ છે, યાદ રાખો. ભોજન પછી થયેલો વૈરાગ એ ક્ષણિક વૈરાગ છે, જાજો ટાઈમ ટકે નહીં. ભોજનાંતે સ્મશાનાંતે, પછી એક સ્મશાનીય વૈરાગ કહેવામાં આવે છે, કે કોઈ સ્વજન એનો દેહાંત થઈ ગયો હોય પછી એને અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જઈએ. સ્મશાનમાં બેઠેલા બધા જ માણસ, પ્રત્યેક માણસ એકવાર એવું વિચારતો હોય છે કે આપણે એકવાર બળી જવાનું, હવે આપણે માથાકૂટ કરવી નથી, ભાયારે વાંધો છે હવે ભાંગી નાખવો છે, જે હશે પત્યું, કઈ વાંધો નહીં, આપણે ફલાણા રે આમ નથી કરવું તેમ નથી કરવું, કારણ કે બાળી દેવાના. અને જો પરંપરા કેવી, શરીર છૂટે પછી રાત નો રહેવા દે, નકર આપણો હગો છે ને, બાપ છે, દીકરો છે, માં છે, બેન છે, બધું છે, પણ એને રાત નો રખાય, પછી એની બીક લાગે. અધિકાર જતો પછી એને ખંભે ઉપાડી, ઉતરી જાય છે. સ્મશાનમાં બેઠેલો માણસ પ્રત્યેક એવું વિચારતો હોય છે કે આપણે પણ બળી જવાનું, આપણા જ બાળી દેવાના. આપણને કોણ બાળી દે? જે આપણા હોય એ જ આપણને સળગાવી દે. એટલે મનમાં થોડી ક્ષણ વૈરાગ્ય થાય કે હવે આપણે બાંધવું નહીં, ઝઘડા કરવાની, હરિભજન કરી લઉં. આપણે સંતો દ્રષ્ટાંત આપે છે ને, કે કથામાં સંતોએ ગાયું, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, એટલે નાહક ના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. એક માળી કથામાં આવેલા, એટલે માને એમ થઈ ગયું કે હવે તો મારે કાશીએ જતું રહેવું. છોકરાને ઘેર છોકરા થઈ ગયા, હવે આપણે કઈ ચિંતા નથી. વક્તા સાચું કહે છે, ભગવાનને ભજી લેવા, જીવાત્માનું કલ્યાણ કરી લેવું. આ સ્મશાનની વૈરાગ તો કેટલી વાર હાલે, આ સ્મશાનમાં થયેલો વૈરાગ, સ્મશાનમાં નાયલો એટલે અડધો વયો જાય, બધી વાત ભૂલાઈ જાય, અને ઘેરે આવો ને ગરમ આદુ વાળી એક કપ પીવો એટલે બાષ્પીભવન વૈરાગ્ય, તરત જ તરત જ. એમ કે બાપાએ બે થાળી મને ઓછી આપી છો, જે બાપાને બાળતા હતા ત્યારે જે મનમાં વૈરાગ્ય હતો એ ચા પીવે એટલે સમાપ્ત થઈ જાય. બાપાએ મને ઓછું આપ્યું, તને જાજુ આપ્યું, એમ કરીને આત્મ ધોકો લે તરત. આ સ્મશાનીય વૈરાગ્ય. પછી કથાના મંડપમાં વૈરાગ્ય થાય. વૈરાગ્યની બહુ ચર્ચાઓ થઈ હોય, વૈરાગ્યવાન મહાત્માઓની વાતો થઈ ગઈ હોય, વૈરાગ્ય પછી ભગવાનની થયેલી પ્રાપ્તિના સુખની વાતો થઈ હોય, એટલે ઘણા માણસ મનમાં વિચાર કરતા હોય કે હવે આપણે ઘેરે જઈને છોકરાને કહી દેવું, કાશીની કપાવી દે, કાશી જઈને હરિભજવા સિવાય કઈ કરવું નથી. અને ડોશીમાં જ્યાં ઘેરે ગયા, છોકરાનું છોકરું દોડતું દાદી માં કરીને વળગી ગયું. દાદી મને એમ થયું, વરર આની દોરી કોણ કાઢશે, આપણે કાંઈ કાશી નથી જવું, કે નાય ન પાડવી પડી કોઈને, વૈરાગ ન આવ્યો. એમાં બની ઘટના એવી, એક દિવસ સાસુ ને વહુ ને ઝઘડો થયો, કોઈ ન થાય એવી પ્રાર્થના કરીએ ભગવાન. ઝઘડો તો થયો, વાસણ ખખડે ત્યાં સુધી વાંધો નહીં, ફૂટી જાય ત્યાં સુધી ન થવો જોઈએ. ખખડે ખખડે છોકરાએ એની વહુનો પક્ષ લીધો અને માને મળ્યો ધમકાવા, ધક્કો માર્યો, તમારી હવે બુદ્ધિ નાખી ગઈ છે, તમે હવે ફરખા નથી, તમે બોલ બોલ કરો ને આમ કરો ને તેમ કરો. કુવારાને મા બાપ બહુ વાલા હોય એવું મેં સાંભળ્યું છે. જ્યાં સુધી પરણ્યા ન હોય ત્યાં સુધી મા બાપ ઉપર બહુ હેત હોય. જો કોઈ મા બાપ ડાયા હોય, ડમરા હોય ને એને 38 વર્ષ ન પરણાવે ને તો 38 વર્ષ ભેગો રે, એ નામ નો લે જુદું થવાનું હો. અને લગ્ન કર્યા પછી 6ઠે મહિને એમ કે હવે મારે નહીં જામે કે ને, પણ મા બાપ ને જુદા કરવાની બહુ ઉતાવળ હોય. હજી પરણાવવાની યોગ્ય ન થયો હોય ને ત્યાં ગોતવા મળે, કારણ કે ખબર હોય આના ધંધા પછી મેળ પીડ્યો કે ન પીડ્યો, આંડી ગયા પછી આનું કરવું હોય. કુવારા જુદા છે એનો દાખલા છે, ગઢડામાં તો નથી, આ બારગામ થી બધા હરિભક્તો આવ્યા છે, તરપાળામાં ખરું કોઈ કે કુવારા જુદા થયા હોય એમ કોઈ નહીં થાય. એ બધા મેણા ટોણા સાંભળશે, એ મા બાપ ની સોડમાં જ રહેશે કાયમ, પણ તને પરણાવી દો. વૈરાગ્ય વસ્તુ ક્ષણિક છે, ડોશીમાન વૈરાગ્ય જતો રહ્યો, પણ આ બાધા બાધણ થઈ અને વહુ નો પક્ષ લઈને છોકરા એ ધક્કો માર્યો અને માજીને હાડો હાડ લાગી ગયો. માડીને એમ થયું કે આ હા, જેને જણ્યો મોટો કર્યો પાળ્યો પોષ્યો એને પારકી નો પક્ષ લીધો, મારો પક્ષ નો લીધો. માને તાવ આવી ગયો, આવી જ જાય હો. સંતાનો જયારે ધક્કો મારે ત્યારે મા બાપની વેદના અસહ્ય હોય, એ ભલે કહે નહી, એની વેદના અસહ્ય હોય. સુઈ ગયા, છોકરો નોકરી જતો રહ્યો, તાવ આવી ગયો ડોસીને. હવે મનમાં નક્કી કરી લીધું, આજ હાંજે આવે એટલે કહી જ દેવું છે કે હવે તું મન નહીં પાળી, કે હવે તું મન કાશીએ મૂકી જા, બસ હું મારું ભગવાન ભોળાનાથ ની સાધના કરી લઈશ, મારો જીવ તો સુધારી લઈશ. નક્કી દઢાવ કરી નાખ્યો, આખી દિવસ કઈ ખાધું નહીં પીધું નહીં, રીહ એવી ચડી ગઈ માડી. સાંજે છોકરો ઘેરે આવ્યો, છોકરાની મનમાં અફસોસ થયો, પસ્તાવો થયો કે મેં મારી માને ઠપકો દીધો. આવ્યો ઋષિમાન સુતેલા જોયા, એના ઘરના ને બોલાવ્યા. બૈરાન કહે છે કે માને શું થયું છે, તો તમારી માને તાવ આવ્યો છે. તેને ખબર આવ્યું તો કે ના પાડે છે, તો તારે ડોક્ટર બોલાવો જોઈએ, ના પાડે છે કે અરે ના હું પાડે કે એમ બંને જણા બાધ્યા. બાઈને ઘડીક ધમકાવી ડોક્ટર ને ફોન કર્યો, ડોક્ટર આવ્યા, ડોશી ને ઇન્જેક્શન દીધું, છોકરાએ માથા ઉપર હાથ ફેર્યો, ડોશી નો વૈરાગ વહી ગયો. છોરું કછોરું થાય, માવતર કમાવતર થોડા થાય, કે આપણે કઈ કાશી નથી જવું, કે છોકરાનું કોણ ધ્યાન, મારા હાટું 500 બગાડી નાખ્યા, 1000 બગાડી નાખ્યા, જો કેવો ડોક્ટર લાવ્યો, આ બધી સેવા કરી. આને કહેવાય કથાના અંતે વૈરાગ, કથા સાંભળ્યા પછી ક્ષણિક વૈરાગ એને કહેવાય. અને સંસારી માણસ 2-4 બાળ બચ્ચાને જન્મ આપે પછી એને વૈરાગ થાય. એટલે શાસ્ત્રો એમ કહે છે કે ક્ષણિક વૈરાગ્યનું કોઈ મહાત્મ નથી, વૈરાગ્ય અવિરત હોવો જોઈએ, અખંડ હોવો જોઈએ, જેવો નિષ્કુળાનંદ સ્વામીને હતો. વૈરાગ્યમ નિયમત પ્રીતિ સખ શ્રી કૃષ્ણેતર વસ્તુ છું, ભગવાન સિવાય અન્ય પદાર્થમાં અપ્રીતિ અને વૈરાગ્યનું લક્ષણ કહી દીધું. જેને ભગવાનના સ્વરૂપમાં અખંડ પ્રીતિ થઈ ગઈ છે, પછી એ ત્યાગના રૂપમાં હોય તો ભલે, એ ત્યાગીના રૂપમાં હોય, એ સંસારીના રૂપમાં હોય, એ વૈરાગીના રૂપમાં હોય, એ બ્રહ્મચારીના રૂપમાં હોય, કોઈ પણ રૂપમાં હોય, એને એનું એની વૃત્તિ ભગવાન લાગી ગઈ છે વૈરાગ્યની. પાંચમા અધ્યાયમાં પંચમાધ્યાય નવ પ્રકાર રે કહી ભક્તિ વિભાગ વિચારી રે, એમ પંચ માતાને હરી અશેષ રે. પાંચમા અધ્યાયમાં નવધા ભક્તિની વાત કરી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસમ સખ્ય આત્મ નિવેદનમ. આ જીવાત્મા ધર્મવાન બને અને નવ પ્રકારે ભગવાનની અખંડ ભક્તિ કરે, નવ પ્રકારે ભગવાનની ભક્તિ કરી જીવાત્મા પોતાના ધામનો અધિકારી બને છે. એવી રીતે ભગવાન શ્રીહરિ માતા ભક્તિને હરિગીતા શ્રવણ કરાવે છે. એવી રીતે હરિગીતા કહી રે સુણી માતાએ શ્રુતિ દઈ રે,
પછી પુત્ર પ્રત્યે બોલ્યા માતા હરી પ્રભુ મારી વાત રે,
તમે કૃષ્ણને વિશે ભગતિ રે, કહ્યું કરાવે હે તે શું અતિ રે,
તેહ શ્રી કૃષ્ણ છો સુત તમે રે, નિશ્ચય કરીને જાણ્યા છે અમે રે,
કૃષ્ણ કહીએ જે ગોલોક ધામે રે, તે તમે થયા છો
દેદીપ્યમાન ભગવાનનું શરીર છે, શ્વેત વસ્ત્રથી ભગવાન શોભી રહ્યા છે, ઉધ્વપુંડ તિલક ભગવાને ધારણ કર્યું છે અને એ મૂર્તિમાં માતા ભક્તિનું ચિત્ત ચોટી ગયું છે. તેજ તેજના અંબાર છે, બ્રહ્મ તેજ માહી માતરે દીઠા હરિને, હરિતે કૃષ્ણ સાક્ષાત. એક દિવ્ય તેજમાં ભગવાન શ્રીહરિને સાક્ષાત આજે માતાએ દેખાણ્યા છે. મનોહર સુંદર ઘનશ્યામ રે, છબી જોઈ લાજે કોટી કામરે, કોટી કોટી હિન્દુનો ઉજાસ રે, અંગ અંગ પ્રત્યે છે પ્રકાશ રે. કોટી કોટી હિન્દુ એટલે ચંદ્ર સૂર્ય, એનો પ્રકાશ અંગ અંગ પ્રત્યે ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં દેખાવા લાગ્યો છે. હેમ સમ શોભા વસનની રે, કટી મેખળા છે રતનની રે, મોર મુકુટ જડ્યો મણી એ રે, મકરાકૃતિ કુંડળ ગણી રે, કંઠે કૌસ્તુભ મણી. બે પ્રકારે દર્શન તો થોડી વારમાં વર્ણિરાજના ભગવાનના દર્શન થયા, માથા ઉપર જટાના દર્શન થયા, તો થોડી વારમાં માથા ઉપર મુકુટના દર્શન થયા. અદભુત એકતા બતાવી છે ભગવાન શ્રીહરિ, ભગવાન કૃષ્ણના સ્વરૂપની, ભગવાન શ્રીહરિના સ્વરૂપની અદભુત એકતા. ચર્ચી ચંદન પહેર્યા છે હાર રે, તોરા ગજરા શોભે અપાર રે, પહેરી વૈજયંતી સુંદર માળ રે, તેને લાગે છે અતિ રૂપાળા રે. ભગવાનનું અદભુત સ્વરૂપ એને માતા પાન કરવા લાગ્યા છે. દેહનું ભાન ભૂલાઈ ગયું છે, દેહાદ્યાસ છૂટી ગયો છે, ભગવાનના સ્વરૂપમાં અખંડ મનની વૃત્તિ થઈ ગઈ છે. ભગવાનને મૈયા હવે એકાકાર થઈ ગયા છે. જગતનું બધું જ પદાર્થ જાણે ભૂલાઈ ગયું છે. થોડ સૂક્ષ્મ ને કારણ શરીરથી પર થઈ ગયા છે. બ્રહ્મત્વને જાણે પામી ગયા છે. ભગવાનના સ્વરૂપની સાથે અખંડ એકતા કરી છે. અને માતાને તરત જ ભાસ થયો છે. જયારે પ્રગટ થયા ત્યારે જ વાત કરી હતી કે હું સાક્ષાત નારાયણ છું, તમારા સંકટને હરવા આવ્યો છું, પૃથ્વી ઉપર અધર્મનો ઉછેદ કરવા આવ્યો છું. છેલ્લે લાઈટ થઈ, મહત્વ છેલ્લી લાઈટનું જ છે. આખી જિંદગી યાદ આવે પણ ટાઈમે છેલ્લે યાદ ન આવે. તો ભગવાને વચનામૃતમાં પણ કીધું, અંતે યા મતિ સા ગતિ. અંત સમયે જો ખરી વસ્તુ યાદ ન આવી જાય તો આપણું કરેલું કાર્યું બધું પાણીમાં જતું રહે. મૈયાને આજે યાદ આવ્યું, જન્મતાની સાથે જે દર્શન આપ્યા હતા, પ્રગટ સ્વરૂપે દર્શન આપી અને જે સંદેશો આપ્યો હતો, હું તો સાક્ષાત નારાયણ છું, પૃથ્વી ઉપર અધર્મનો સંહાર કરવા, સંતોની રક્ષા કરવા માટે આવ્યો છું, એ વચન આજે ભગવાનના દિવ્ય સ્વરૂપનું દર્શન થયું એટલે મૈયાને યાદ આવી ગયું. હા, આ તો એ જ છે કે હો, પાખંડ ધર્મને ખંડવા કાજરે, તમે પ્રગટ પંડિત રાજરે. તમે પાખંડ ધર્મનો નાશ કરવા માટે પધાર્યા. હા, તમે મારા પુત્ર નથી, તમે તો સાક્ષાત નારાયણ છો.
તમે અકળ રૂપ અવતારી રે, હમણા વર્ણી વેશરાયા તારી રે. કરીને ભગતિ રે, કરે મૂરતિ આગળ વિનતી રે,
કરે વંદન વારણે જય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિ રાય રે.
એમ કહીને તજુ છે તન રે, રાખી કૃષ્ણ મૂર્તિ માય મન રે.
એમ દેહને તજી ભગતિ રે, પામ્યા દિવ્ય દેહ પ્રેમવતી રે.
મેલી એહ દેહ ઉછરંગ રે, રહ્યા શ્રદ્ધા થી દ્વાદશ સંગ રે.
દુર્વાસાનો શાપ તે ટળ્યો રે, મોરે હતો તે વો દેહ મળ્યો રે.
સવંત 1848 રે, કાર્તિક સુધી દશમી દિવસ રે.
શનિવાર સુંદર સવારે રે, મેલું માતાજીએ તન ત્યારે રે.
ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિને ધારણ કરી મયા ભક્તિએ પંચભૌતિક શરીરનો ત્યાગ કર્યો. પણ સ્વામી એમ લખે છે કે મેલી એહ દેહ ઉછર રંગે રે, શરીર છોડવાનો પણ ઉછરંગ હતો જેનાથી આપણને ભય છે, જે મૃત્યુથી આપણે ડરીએ છીએ, ભાગીએ છીએ. આપણે શાનાથી ડરીએ છીએ? કોઈ કે સિંહથી ડરે, કોઈ કે સાપથી ડરે, કોઈ કે આનાથી ડરે, કોઈ કે માથાભારી, કોઈ બંદૂકથી. આપણે સિંહથી ડરીએ, આપણે સાપથી ડરીએ, તો મદારી પાસે રહેલા સાપથી કેમ નથી ડરતા? પાંજરામાં પુરાયેલા સિંહથી આપણે કેમ નથી ડરતા? આપણે સિંહનો સર્પનો ભય નથી, એમાં રહેલા મૃત્યુનો ભય છે. પણ અહીંયા માતાને તો મૃત્યુનો ભય છે જ નહીં, ભગવાનના સ્વરૂપમાં એવા એકાકાર થઈ ગયા છે. એટલે સ્વામી લખે છે, મેલી દેહ એહ દેહ ઉછરંગે. ઉછરંગ એટલે આનંદ, હરખથી. આજે દેહ મૂક્યો એ તો મૂકવાનો જ હોય, એને ખબર જ છે આ પંચભૌતિક શરીર છે, એને છોડવાનું છે. પણ છોડવાનો આનંદ એટલા માટે છે કે હવે જે શરીરમાં પાછું જવું છે, મૂળ સ્વરૂપમાં જવું છે, દિવ્ય સ્વરૂપમાં જવું છે, મુક્ત સ્વરૂપમાં જવું છે. ફરી પાછું આવવું પડતું નથી. જન્મ મરણ ગર્ભવાસ લક્ષરાશિના ફેરામાંથી મુક્ત થઈ જાય છે. જે શરીરમાં જવાનું છે એ શરીરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવતું નથી, એટલે અમને આનંદ છે. આ તો પ્રમોશન થયું, અને પ્રમોશન કેવું જબરજસ્ત થયું, એનાથી ઉપર કોઈ પ્રમોશન હોય જ નહીં, એવું પ્રમોશન થઈ ગયું. રાષ્ટ્રપતિ થી મોટું કોઈ પદ ખરું? પતી ગયું. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ થી પછી બીજો કોઈ મોટો જજ નહીં. એમ આ જે પ્રમોશન છે, ભગવાનના સ્વરૂપમાં એકાકાર થયા ને જે પ્રમોશન થયું છે, પછી આ હડેલ દેહ મૂકવાનો ઉછરંગ જ હોય ને, આ દેહ ને તો મૂકવાનો છે એકવાર માણસે, એટલો આનંદ છે. અને હસતા હસતા ભગવાનના સ્વરૂપમાં એકાકાર વૃત્તિ કરી અને મૈયાએ શરીરનો ત્યાગ કરી દીધો છે. 1838 કાર્તિક સુધી દશમીનો પવિત્ર દિવસ શનિવાર છે, માતાજીએ તનનો ત્યાગ કર્યો. અને પછી મોટા ભાઈ રામ પ્રતાપ એના દ્વારા માતાજીની તમામ પ્રકારની જે અંત્યેષ્ટિ ક્રિયાઓ છે એને કરવામાં આવી છે. મૈયાનો બધો જ કર્માદિક સંસ્કાર થયો. સ્વામી એમ લખે છે કે ભગવાન ભાભીમાં માતૃભાવ રાખે છે. પછી દેહને લઈ સંબંધી રે અગ્નિ દાહ દીધો રૂડી વિધિ રે,
પછી રામ તાપ સુજણ રે કરી ક્રિયા તે શાસ્ત્ર પ્રમાણ રે,
પછી હરિ માન્યા માતા તે હરે મોટા ભાઈની વધુ છે જે હરે,
કર્યું ભાભીજીએ હે ત ઘણું રે રાખે બહુ બહુ હરી તણુ રે,
નીચ જમાડીને પોતે જમે રે જે જે કહે તે સરાવે ખમે રે,
અર્ધ ઘડી જો અળગા જાય રે વણ દીઠે તે વ્યાકુળ થાય.
માતા ભક્તિના અર્ધુદેહ કર્મ પછી સુવાસીની ભાભીમાં મહારાજ માતૃભાવ રાખે છે. આ શાસ્ત્રોનું વાક્ય છે, શાસ્ત્ર આજ્ઞા છે. માતાની ગેરહાજરીમાં મોટા ભાઈના પત્ની છે માતાનું સ્થાન ભોગવે છે, એમાં માતૃભાવ અને અખંડ ભગવાન શ્રીહરિની સેવામાં રત. અડધી ઘડી પણ આઘા પાછા થાય તો સુવાસીની વ્યાકુળ થઈ જાય, ક્યાં ગયા ઘનશ્યામ, ક્યાં ગયા ઘનશ્યામ. તરત જ રામપ્રતાપભાઈને બોલાવી કે ક્યાં ગયા, જલ્દીથી બોલાવો, કેમ શું થઈ ગયું એને. કારણ કે પિતાએ ભલામણ કરી હતી, આ મહાન વૈરાગ્યવાન છે, આનું કઈ ઠેકાણું નહીં, તમને મૂકીને ગમે ત્યારે જતા રહેશે, માટે એમનું ધ્યાન રાખજો, ગમે તેવા વચનો કહે છે. પણ સુવાસીની ભાભી સહન કરે છે, કહેવા સાંભળવાનું થાય જગતમાં, પણ જેનો મહિમા છે એના વાક્ય સાંભળવાનો પણ આનંદ થાય. મહિમા સમજાણો છે એટલે એટલે ગમે એવું વાક્ય કહે તો સહન કરી લે છે, કોઈ એનો જવાબ નહીં. હા ભલે ઘનશ્યામ હવે એમ એમ કરી અને પાછું વળી લે છે, અને પાછું વળતા આવડે ને તો સંસારમાં સુખ થાય. હામાં હામાં ભટકાવાય નહીં, કોઈકે તો પાછું વળવું જ પડે ને, કોઈક પાછું વળી જાય, કોઈક બોલતું બંધ થઈ જાય તો બધું સમાધાન થઈ જાય, પણ હામાં વજરે વજરે ભટકાય પછી ભડાકા થાય હું થાય કે સંસારમાં જેને સુખ ભોગવું છે ને પાછું વળતા શીખવું, જોવું કોનો કેટલો વેગ છે. થોડા શાંત થઈ જાય તો વાંધો ન આવે. કે છે કે સાસુઓનો ડખો બહુ થાય, પછી વહુ છે ને સાધુ પણ ગયા બહાર, કોઈ મહાત્મા છે એને કીધું કે મારા સાસુ વઢે જ બહુ, તો તું શું કહેતો કે હું હામે ઝપટ બોલાવું કે પછી કે એની વાત જાવે દે શું થાય, ક્યાં ઉભું રહે કે અડધું ગામ ભેગું થાય છે, કે કઈક મંત્ર આપો નહીં હો કે મારા સાસુ વડતા બંધ થઈ જાય. સાધુ જઈને અંદરથી માટલામાં પાણી ભરી આવ્યા, એક શીશીમાં પાણી આપ્યું કે આ મંત્રેલું પાણી છે, તારે સાસુ બહવા મળે ને એટલે તારા કોગળો મોઢામાં ભરી લેવો, કે જ્યાં સુધી બોલતા બંધ ન થાય ત્યાં સુધી કોગળો ગળવો હોય ને એને બહાર કાઢવો હોય નહીં, અઠવાડિયું પ્રયોગ કરે એટલે આમ આ પાણી મંત્રેલું એટલું જબરજસ્ત છે ને તારે હાહુ બોલતી જ બંધ થઈ જશે કે. અને ઘેરે ગયા પાછી રમઝમાટી બોલી અને યાદ આવી ગયું કે મહારાજ પ્રસાદી નું મંત્રેલું જળ આપ્યું જઈ અને મોઢામાં કોગળો ભરી લીધો. સાસુ બોહેલ બોહેલ કરે અડધો કલાકમાં થાકી ગઈ, આ ફીગા કઈક જવાબ દે તો ને, એક વાજુ જ બંધ થઈ ગયું એટલે બીજું વાજુ અઠવાડિયે દહ દી ઓટોમેટિક બંધ થઈ ગયું. હામાં હામાં થાય તો ઉપાતી છે, કોઈ તો વિવેક રાખવો જ પડશે. કોઈક માણસ વિવેક શીખશે તો બધું બરોબર ચાલશે. આમ તો આપણે અત્યારે લોકો બહુ સુધર્યા ને, એટલે દીકરા દીકરીના વ્યવસાય કરવાના હોય ને, એટલે મૂર્તિયાનો ને છોકરીના ને બધા ગ્રહ મેળવે. આનો મંગળ નડે છે, આનો શુક્ર ને આનો શનિ ને. તો હું સલાહ વગર વર્ણ માગી આપું કે તમારા ઘેર આવનારી દીકરીનો કે તમારે મોકલવાનો જેને ઘેર મોકલવી છે, છોકરાના ગ્રહ ન મેળવવા, હાહુન વહુના મેળવી લેવા. આખા ઘરના મળી જાય, ઓટોમેટિક મળી જાય, બે ના ગ્રહ મળી જાય એટલે બધાને ગમે ત્યાંથી ગોઠવાઈ જાય. વાંધો જ ન આવે કે આ બે ગ્રહ અઘરા છે, આ બે ગ્રહ મળી જાય તો બધું બરોબર થઈ જાય. પણ એના માટે કોઈ છોડવું પડે. સમજણ હોય તો વડીલો છોડે, સમજણ હોય તો નાના છોડે, પણ કોકે કંઈક છોડવું પડે. કેટલી મહાનતા જો તો સુવાસીની ભાભીમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ માતૃભાવ રાખે છે. હવે માં કઈને બોલાવે, ભાભીને માં કઈને બોલાવે છે, જો તો ખરા. અત્યારે તો માને તુકારા કરે, ભાભીને માં કહેવાની તો વાત એક બાજુ રહી, પણ માને તુકારાથી બોલાવે, તું ક્યાં ગઈ હતી એમ કે. આપણી સંસ્કૃતિ નથી, આ વાતમાં વિવેક નથી. હવે સુધરેલા લોકો આને પાછું સારું ગણે છે. સુધરેલા લોકો હવે કઈ રીતે સુધરેલા એ તો આપણી પાસે વ્યાખ્યા નથી એની, પણ આપણી જે પરંપરા છે, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ આદરની સંસ્કૃતિ છે, વિવેકની સંસ્કૃતિ છે. આ વિવેક ભગવાન શ્રી હરિ બતાવે છે. માતામાં પોતાના ભાભીમાં માતૃભાવ રાખે છે, ભાભી પણ ખૂબ ભગવાનને સાચવે છે, રાખે છે. વળી તાતે આપી ભલામણ્યું રે, આની રાખજો ખબર ઘણું રે, આને નથી દેહની સંભાળ રે, તેની કરજો તમે રખવાળ રે. એક એક શબ્દ પિતાને યાદ આવે છે મૈયાને, કે હવે માતા નથી અને ખૂબ ભલામણ કરી છે કે આને દેહનું કઈ ભાન નથી, આ ક્યારે મૂકીને જતા રહે કઈ નક્કી નહીં, માટે જે કરે તે એને સાચવજો. એ જ રીતે સુવાસીની સાચવી રહ્યા છે. સહુ મળી વળી સાંભળો, કહું ત્યાર પછીની વાત, ધર્મદેવની વારતા તમે સાંભળજો. દયચિત સંખયોગને આશરી જય પોતે સ્વધર્મને માય,
દિન શ્રી કૃષ્ણનો સ્મરણ કરે છે સદાય,
પ્રવૃત્તિ મનથી પરહરી કરી વિષય વાસના ત્યાજ, સ્વાદ રહિત થોડું જમે બ્રહ્મચર્ય રાખવા કાજ, તપ કરી ધન ખુશ છે ધ્યાન યોગ નું છે બળ, સુત તેની સેવા કરે નિરજર જાણી નિરમળ.
સ્વામી હવે આગળ ધર્મદેવ ની વાત કરે. માતા ભક્તિ ભગવત ધામ સિદ્ધાવ્યા, પોતાના પતિ લોકમાં સિદ્ધાવ્યા, ધર્મદેવ ની દ્વાદશ પત્નીઓની સાથે દિવ્ય દેહ ની જયારે પામ્યા, ત્યારે હવે ધર્મદેવ પણ શાંખ યોગ ને ગ્રહણ કરી દીધો. બસ જગતના પદાર્થમાં અપ્રીતિ કરી લીધી છે, મનથી પણ પ્રવૃત્તિનો ત્યાગ કરી દીધો. મનથી પણ હો, આપણે શરીરથી પ્રવૃત્તિ ન કરતા હોય પણ મનથી કરીએ તો, આપણું મન આપણું તન અહીંયા પડ્યું હોય ને મન આપણું શાક માર્કેટમાં રીંગણા ભાવતાલ કરતું હોય તો બે જુદું થઈ ગયું. આ તો મનથી પણ પ્રવૃત્તિનો ત્યાગ, મનથી પણ પ્રવૃત્તિ નહીં કરવાની, એકદમ નિવૃત્તિ લઈ લીધી. પ્રવૃત્તિમાં માત્ર હરિનું ભજન, પુછરાદિક વ્રતો કરે છે, ધ્યાન યોગ કરે છે, ભગવાનનું ભજન કરે છે, અને છોકરાઓ દેવની માફક નિર્જર જાણીને નિર્મળ ભાવે સેવા કરે. રામ પ્રતાપ, ભગવાન શ્રીહરિ, ઈચ્છારામ બધા પરિવારના સભ્યો છે, ધર્મદેવની દેવ છે, આ ભગવાન છે એમ જાણીને સેવા કરે. સ્વામી આ શબ્દ પ્રયોગ કર્યો, નિર્જર જાણી નિર્મળ, નિર્જર એટલે દેવતા, દેવતા જાણીને સેવા કરે છે. મા બાપ તો એક ભગવાનનું સ્વરૂપ છે એમ કહેવાય છે. પિતા તીર્થ માતા તીર્થ, સૌથી પહેલું તીર્થ માતા અને પિતા છે, પછી બધા તીર્થો. આપણે ઘેરે તીર્થ છે અને પગે લાગવા જતા નથી, ભગવાનને 250 દંડવત કરીએ પાછા. ભગવાન કે હેઠો બે ને હેઠો, ન્યા પહેલા છે અને પગે લાગીને આવે, શરમ આવે છે કે પગે થોડું લગાય. માત પિતાને પગે લાગવાથી શરમાવું ન જોઈએ. સવારમાં હિન્દુ સંસ્કૃતિના પ્રત્યેક સંતાને, સ્ત્રી હોય કે પુરુષ હોય, સંતાન માત્ર જે કહેવાતા હોય એને પોતાના માત પિતાના ચરણનું વંદન કરવી જોઈએ, અને માવતરે સદાને માટે પોતાના બે હાથ સંતાનના માથા ઉપર મૂકવા જોઈએ. આ એક આશીર્વાદ છે, આ એક હૃદયની ભાવનાઓ છે. અને માથા ઉપર હાથ ફરે ને તો અડધા દુઃખ દૂર થઈ જાય. માતામાં એવી તાકાત છે, પિતાના શરીરમાં એવી તાકાત છે, એના હૃદયના એવા સ્પંદનો છે કે માણસને ગમે એવો હોય ને તો ડાયો કરી દે. માવતરે પોતાના બાળકને છાતીએ લગાવવો જોઈએ. જો આપણો અતિ નિકટનો અતિ નજીકનો માણસ ઘણા દિવસે મળ્યો હોય, પછી આપણે કેવા ભેટી જાય ને આપણને ખ્યાલ ન રહે એવા આપણે ભેટીએ, ખરી વાર આપણી રોમાવળી ખડી થઈ જાય. આ કેવી સંવેદના છે! માતા પિતાનો સગા સંબંધીનો જે સ્નેહાત્મક સંબંધ છે ને એ જીવની સાથે લાગી ગયેલો છે. તમારું સંતાન દેશ વિદેશ રહેતું હશે, તમને એના કોઈ સમાચાર નહીં હોય, પણ જે મા બાપ ને સંતાનની સાથે અનહદ પ્રીતિ હશે, એને ક્યાંક જ્ઞાન થયો છે ને તો એ મા બાપ ને એની સંવેદના ચાલુ થઈ જશે. એને કઈ ચેન નહીં પડે, એને કઈ મજા નહીં આવે, અને ત્યાં સમાચાર આવશે કે છોકરા હવે લાગે એના માથા ઉપર આશીર્વાદની વર્ષા થાય તો સંતાનના અડધા દુઃખ અડધા કષ્ટ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. દેવની માફક સેવા કરે પછી પગે લાગવાની વાત તો હાવ બાજુમાં રહી ગઈ. દેવ જાણીને પોતાના પિતાની સ્વયં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ હોવા છતાં સેવા કરે. આજના છોકરા વૃદ્ધાશ્રમમાં મૂક્યા, આ નડે છે, ગઢડા કહેવાય, નડે શું કે સ્વામી આગળ કહે છે,
પોતાના સુત ભગવાન જે હરિ સાથે છે બહુ સનેહ, તે હવે ના તપ જગવતી મનને શુદ્ધ કર્યું છે. સમામા દેહ લક્ષણ હવા લાગ્યા તને તત્ક્ષણ, કરે કી આંખ ભુજ ડાબા અંગે થયા શોકન જાણા કુસંગ, વળી સ્વપ્ન લાજ છે જે અતિ અવળા જાણ તે જાણું. રવિ શિવળી ઉડુ પડ્યા ભૂમિ એ તે પણ ભૂંડુ.
હવે ધર્મદેવને પણ સંકેતો મળવા લાગ્યા છે કે હવે મારે પણ આ શરીર છોડવાનો સમય આવ્યો. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ કરી છે. પછી શ્રીકૃષ્ણના બાળ ચરિત્ર દસમ સ્કંદમાં કહ્યા છે પવિત્ર, તેનો નિત્ય નિત્ય પાઠ કરે કૃષ્ણ મૂર્તિ ઉર્મા ધરે. ભગવાન સ્વામિનારાયણ પણ એમ કીધું કે દસમ સ્કંદ છે એ મારું ભક્તિશાસ્ત્ર છે, ભક્તિશાસ્ત્રનો સદાને માટે પાઠ કરવા લાગ્યા છે. બસ આમાં જ રૂચિ છે, ભગવાનના ચરિત્રોનો પાઠ કરે છે, દસમ સ્કંદનું ગાન કરે છે. બીજા થકી છે બહુ ઉદાસ એમ કરતા વીત્યો એક માસ, પ્રેમવતીનો માસીસો જેહ કર્યો શાસ્ત્રની વિધિ એ તેહ. માસિક જે સાધાદી કર્મ હોય એ માતા ભક્તિનું કર્યું, અને આ જગતના બધા જ પદાર્થમાંથી પિતા ધર્મ હવે વિરક્ત થઈ ગયા છે. સ્વામી લખે છે, પછી
ધર્મ દેવને તે દને આવો તાવ પીડા થઈ તને, ત્યારે એમ વિચાર્યું છે પદારથ માયા પ્રીતિ રે વાદિ નહી જાય, શ્રી કૃષ્ણ ધ્યાને જોડ્યું છે માના આવો એકાદશી નો ત્યાં દાન, તેજી કૃષ્ણની પૂજા કીધી તેડી બ્રાહ્મણને ભલે વેધે, એમ કરતા આથમિયો દન પડી રાત આવ્યા સ્વજન,
સર્વ સંબંધી રહ્યા છે
તે મહારાજ
પતિ તાત ના ચાપે છે ચરણ એમ કરે છે આપે જાગરણ
તાત પામ્યા પીડા તાવ તેને નથી આવતી નિદરાને
ભગવાન શ્રી એકાદશ છે આખો દિવસ વ્રત કર્યું છે ભગવાન નું ભજન કર્યું છે રાત્રિ જાગરણ ભગવાન શ્રી હરિ ને ધર્મદેવ બે કરે છે બાકી આખું ઘર સુઈ ગયું એવું સ્વામી લખ્યું બધા સુઈ ગયા સમય થયો એટલે પોતપોતાની રીતે સુઈ ગયા ધર્મદેવ ને શરીરમાં જ્વર છે તાવ છે ભગવાન શ્રી હરિ સેવા કરે છે ચરણ દબાવે છે ચરણ દબાવતા દબાવતા જાગરણ કરે છે સ્વામી એમ કહે છે કે જાગરણ કરતા કરતા સમાધિમાં બ્રહ્મ તેજ દીઠું છે ધર્મદેવ ને બ્રહ્મ તેજ દેખાણું તેજ નો સમૂહ દેખાણો જોયું વૃંદાવન તે મોજારે દીઠા કૃષ્ણ કરતા વિહાર એ વૃંદાવન જોયું નંદ સુનંદ ગોપ ગોપાલો ગયા એક વિશાળ સમૂહ જોયો એને વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ નું દર્શન થયું અને ભગવાન ને ટહેલતા ફરતા હરતા જોયા છે ભગવાન ની મૂર્તિ સ્વરૂપ ધ્યાનમાં આવી ગયું છે અને જ્યાં નેત્ર ખોલ્યા તો જે સ્વરૂપ ત્યાં દેખાણું એ તો ચરણ દબાવી રહ્યું છે સ્વામી એમ કહે છે ભગવાન શ્રી પછી ધર્મે સંભ્રમે કરીને રે કર્યા દંડવત બહુ હરીને રે કરી નમસ્કાર જોડી પાણ રે ઉભા આગળ ધર્મ સુજાણ રે હમણાં પગ દબાવતા હતા અને ખ્યાલ આવી ગયો આ તો પગ કોની પણ હું દબાવતો હતો એકદમ ઉભા થઈ ગયા શરીરની પીડા શાંત થઈ ગઈ કારણ કે પ્રત્યક્ષ ભગવાન નું દર્શન એનો ભાવ અહીંયા ઉત્પન્ન થયો જે ચરણ દબાવે છે એ તો ત્યાં છે એ સામે દેખાય એકદમ ઉભા થઈ અને સ્વયં પિતા હોવા છતાં ભગવાન શ્રીહરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા સ્વામી લખે છે પછી ધર્મે સંભ્રમે કરીને રે કર્યા દંડવત બહુ હરીને રે ભગવાનને દંડવત કર્યા બાપે દીકરાને દંડવત કર્યા જો આપણે પહેલા જ વાત થઈ ને કે શરણાગતિ એટલે નાનું થઈ જવું નાનું ન થઈ જઈએ ત્યાં સુધી ભગવાન હાથ પકડે બાળક તો બનવું જ પડે એકવાર માતા ભક્તિ બાળક બનીને શરણાગત થયા તો ભગવાને હરિગીતાનો ઉપદેશ કર્યો અને અહીંયા સ્વયં ધર્મ પિતા પણ આજે બાળક બની ગયા કારણ કે ભાવ થઈ ગયો અમારો જે દીકરો આવ્યો છે એ તો અનંતના સુખને માટે આવ્યો છે એ તો સાક્ષાત નારાયણ છે પરબ્રહ્મ છે પુરુષોત્તમ સાર મૂળ મોક્ષના દાતા છે અક્ષરધામના અધિપતિ છે કરી નમસ્કાર જોડી પાણ રે ઉભા આગળ એ ધર્મ સુજાણ રે ધર્મદેવ સામે હાથ જોડીને ઉભા રહ્યા કરતા દર્શન ત્યાં તત્કાળ દીઠા કૃષ્ણ પોતાના તે બાળ
કૃષ્ણ હરિ હરિ તેજ કૃષ્ણ એવું જાણીને કરે છે દ્રેષ્ણ
કૃષ્ણ સમ દેહ નો આકાર બ્રહ્મચાર
પછી ધર્મને સર્વે સાંભળ્યું કૃષ્ણ હરિ નામે દેહ ધર્યું
મારે ઘેર પ્રગટાય કૃષ્ણ હરિ પોતાને ભગવાન પ્રશ્ન
હરીને મળવા ગયા
ત્યાં તો અંતર ધ્યાન થયું રૂપ દીઠું સમાધિ માજનુપ
જાગ્યા સમાધિ થી ધર્મદેવ ત્યાં તો પાસે કરતા દીઠા સેવ
બધું સમાધિમાં કરી લીધું દંડવત કરીને પ્રાર્થના કરીને પૂજા કરીને જ્યાં જાગ્યા ને ત્યાં તો પગ ના દબાવતા હતા પાછા એના ચરણ દબાવતા હતા ક્યારે હવે નિષ્કુળાનંદ સ્વામી આ એક એક પાનું મહારાજ ને વંચાવેલું છે આ નિષ્કુળાનંદ સ્વામી ની ઓરડી છે ને મહારાજ પ્રકરણ પૂરું થાય મહારાજ અહીંયા પધારે તો ઓરડીમાં આવે ઉપર જરૂખા ઉપર બેસે અહીંયા ત્યાંથી દર્શન ન થતા હોય તો જયારે કથા પૂરી થાય ને પછી દર્શન કરજો સરસ ચિત્ર બનાવ્યું છે કેવી રીતે આ ભક્ત ચિંતામણી ગ્રંથની રચના થઈ છે સ્વામી ગ્રંથને ગુંથન કરે રચે મહારાજાએ પધારે એક એક પાનું છે એ સ્વામી મહારાજને ઉપર જરૂખામાં આપે, બારીમાં આપે, મહારાજ વાંચે, નીચે ઉતરી અને નિષ્કુળાનંદ સ્વામીનો વાહ થાબડે. હવે આમાં આપણે કઈ ટીકા ટિપ્પણી કરી શકીએ ખરા? આ કૃષ્ણના ઘનશ્યામને, આ સહજાનંદને, આ નરનારાયણને, લક્ષ્મીનારાયણ, આપણો આમાં કઈ રાઈટ ખરો ટીકા ટિપ્પણી કરવાનો? આમાંથી બીજો કઈ અર્થ કે રહસ્ય કાઢવાનો આપણો અધિકાર? મહારાજે ખુદે જોઈ લીધું છે, એને આ પાડી દીધી, એને કીધું કે ના બરોબર છે, રાઈટ છે, ધર્મદેવ જે સમજ્યા છે બરોબર છે. ધર્મ પિતાથી વધારે આપણે કઈ સમજી શકીએ ખરા? એટલે બીજી ખોટી આડી અવળી વાતમાં પડવા કરતા આજે સંતો કહી ગયા છે એ જ આપણો સાચો માર્ગ છે અને એ જ આપણું સાચું રૂપ છે. આપણને જે ઘનશ્યામ સ્વરૂપે મળ્યા છે, આપણને હરિકૃષ્ણ સ્વરૂપે મળ્યા છે, એ આપણા ભગવાન, એ આપણા ઈષ્ટદેવ. પહેલા એ કોણ હતા એ આપણે જાણવાની જરૂર નથી, પછી કોણ થવાના છે એ આપણે જાણવાની જરૂર નથી. એમાં ઊંડા ઉતરશું તો મોક્ષમાં ગોટે ચડી જશે, ઘણા ગોટે ચડાવી દીધા છે, ઘણા ગોટા વાળા નીકળ્યા છે, એવા ગોટે ચડાવ્યા છે કે એની વાત જ જવા દે. અહીંયા સ્વયં કહે છે કૃષ્ણ હરિ હરિ તે કૃષ્ણ, એવું જાણીને કરે છે દ્રષ્ટ. તો મહારાજ આ લીટી નહીં વાંચી હોય, આમ ઠેકી ગયા છે. એટલે આપણે બહુ આડેવળી વાતમાં પડવું નહીં. આપણે મળ્યા છે આપણા ઈષ્ટદેવ, આપણા સર્વોપરી ભગવાન. અગાઉ નથી આવ્યા, હવે આવવાનું નથી. આપણે એટલા માટે માનવું કે આપણો સમય એટલો છે પીળિયર, આપણો આ સમય એટલો જ પીળિયર છે કે 25-50 વર્ષથી વધારે આપણે રહેવાના નથી. પછી આવશે તો આપણે હશું નહીં, એટલે આપણા માટે તો નહીવત થઈ ગયું. પેલા આવ્યા છે ત્યારે આપણે હતા નહીં, હતા તો ક્યાંક પશુમાં, ક્યાંક પક્ષીમાં, ક્યાંક કીટમાં, ક્યાંક પતંગમાં હતા. ત્યારે ભક્તિનો ભાવ આપણી પાસે નહોતો, એટલે આપણને ખબર છે નથી. જે વસ્તુ જાણતા નથી એને ખોદવાની કોશિશ ન કરવી. આપણને તો આ સદગુરુએ મહારાજની સાથે રહીને, મહારાજની સામે બેસીને, મહારાજને જોઈને, મહારાજના હૃદયગત અભિપ્રાયો છે એ વર્ણન કર્યા છે અને પુરુષોત્તમ નારાયણે પોતાની નજરે આને નિહાળ્યા છે અને મહારાજે મતું માર્યું છે કે આ બરોબર છે, આ જ બરોબર છે. પછી વચન લોપનો કોઈ અર્થ નથી હો. આપણે વધારે બુદ્ધિશાળી થઈ જાય તો આમાં ફેરફાર ન કરી શકીએ હો. આપણે વધારે બુદ્ધિશાળી થઈ જાય તો પણ નહીં. આમાં તો સીમિત બુદ્ધિ જે સંતોએ આપીને ગયા છે માપ, એ માપ આપણે પાકું રાખવાનું. એમાં ઓછું ન કરી શકીએ, આપણે એમાં વધારે ન કરી શકીએ. ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, બસ એનું ભજન કરીએ, એનું કીર્તન કરીએ, એનું સાધન કરીએ, ભક્તિ ધર્મના બાળ અને મારા મોક્ષના કલ્યાણના દાતા ધર્મ પિતાને આવો ભાવ થઈ ગયો છે. સમાધિમાંથી જાગ્યા ત્યાં તો પાસે કરતા દીઠા સેવરે, જેને જોયા ને, જે કૃષ્ણ સ્વરૂપે જોયા એને જ પાસે પગ દાબતા જોયા. ધર્મદેવની આંખો ચોળી, ઓહો આ મારો કેવો ભાવ. અત્યાર સુધી મેં માણસ જાણે, બાળક જાણે, દીકરો જાણ્યો, ક્યારેક વઢ્યા, ક્યારેક ખીજાણા. આ તો સાક્ષાત નારાયણ છે.
સાક્ષાત્કાર જન્મ સામે મને જાણતા પ્રભુ તમે થકી જ્ઞાન એ વિસરી મજા જો માંગુ તે
કહુ તમને સુણો દયાળ આવ્યો છે સમી પે દેહ કાળ
પાંચ છ દિને તન છૂટશે કાચો કુંભતે નીચે ફૂટશે
તેનો ભય નથી મન મારે દ્રઢ આશ્રય કરી તમારે.
ધર્મપિતાએ પ્રાર્થના કરી છે પ્રભુને, પ્રભુ હવે આ ભૂલાય નહીં હો, વચ્ચે વિસરાઈ ગયો, વચ્ચેનો કાળ ખોટો થઈ ગયો. તમે પ્રગટ થયા ત્યારે આ જ બધું સમજાયું હતું, પણ માયાના પ્રભાવમાં વચ્ચે બધું વિસરાઈ ગયું, હવે નો ભૂલાય જાય, યાદ કરાવજો. ભગવાનને પ્રાર્થના કરી સાથે રહે છે, આટલું પ્રગટ પણ જાણ્યું છે, છતાં પણ હજી મનમાં સંદેહ જોવો તો ખરા. તમે ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું ને એટલે કરદમ ઋષિ ભાગ્યા. દેવહૂતિએ કીધું જેનું ભજન કરવાનું છે એ તો અહીં મળી ગયા, જેને પ્રાપ્ત કરવા છે, જેના હાટું તપ કરવા જાવ છો એ તો અહીં બાળક બનીને આવે, કેમ ભાગ્યા? ત્યારે કરદમ ઋષિએ દેવહૂતિને કીધું, દેવી અહીંયા કપિલ હું ને તું ત્રણ જણા રહેવાના છે, આ મન નો કઈ ભરોસો નથી. ભગવાન કપિલ ના સ્વરૂપમાં મારું મન લાગે તો વાંધો નહીં, પણ તારામાં લાગી ગયું તો જન્મ મરણ ગર્ભવાસ લક્ષોરાશીના ફેરામાં પાછું આવવું પડશે. એમ ભગવાન શ્રી અને પિતા ધર્મ કહે છે કે હવે મારું મન ક્યાંય આગુ પાછું ન થાય એવી કૃપા કરજો. જરા પણ એક ખેદ મન માય વિરહ તમારો નહીં સહેવાય, માટે ફરી જન્મ થાવો મારો પણ વિયોગમાં થાવો તમારો. ભગવાનને પ્રાર્થના કરી હવે તમે ભૂલાવ નહીં, હવે ક્યારે તમે ભૂલી તમને ભૂલી ન શકું એવી કૃપા કરજો. પણ હવે આ દેહ છૂટશે ને એ નહીં ગમે, કે કારણ કે આ શરીર છૂટશે તો તમારો વિયોગ થશે, તમારો વિયોગ હવે સહન નહીં થાય. માટે ફરી જન્મ થાય મંજૂર છે, કબૂલ છે, પણ તમારો વિયોગ મંજૂર નથી. હો ભગવાને સાક્ષાત્કાર બતાવ્યો કે શરીર છોડ્યા પછી પણ મારી પાસે જ જવાનું છે, એટલે રાજી થઈ ગયા. તો વાંધો નહીં, આ શરીરનો સાથ તો એકવાર છોડવાનો છે. પિતા ધર્મને ભગવાન શ્રીહરિએ કીધું છે કે પિતાશ્રી તમારી કઈ ઈચ્છા હોય તો કહો. અને એ સમયે પિતા ધર્મને શ્રીમદ ભાગવત ગ્રંથ સાંભળવાની ઈચ્છા છે, છેલ્લી ઈચ્છા. તમે વડીલોને પૂછો ને કઈ ઈચ્છા હોય તો કયો, આપણે કરવું કઈ ન હોય, ખાલી જાણવું જ હોય એમ. આપણે તો કરવું છે એટલે પૂછ્યું. અત્યારે છોકરાઓ પૂછે ખરા કે હવે જવાનું શું લેવું, કઈક બાકી રહી ગયું હોય કયો, અમે કરશું. અને સાચું ખોટું વચન આપીએ ને વળી જાય તો ખાટલો નવરો થાય, ઘર હળવું થાય એવું ભાવ છે. પણ અહીંયા પિતાને પૂછું છું. પછી ધર્મે તેડ્યા સુત દોય રામ પ્રતાપ મોટી રાસોય, નાના સુત ઈચ્છા રામ જે પોતાને પાછળે તેડાવ્યા તે. મૃત્યુ સમય જાણીને ધર્મ સમજાવે છે સુતને મરવા. બે છોકરાઓને બોલાવ્યા, મોટાને અને નાનાને. પછી કહે છે હરિ જ્ઞાન રૂપ ચિંતામણી દેવા ઈચ્છા છે સુતને ઘણી. હું આપવું છે પોતાના દીકરાઓને છેલ્લે શું આપવું છે, તો કે હરિ જ્ઞાન રૂપી ચિંતામણી આપવી છે. વારસો શેનો આપવો છે, ભગવાનના જ્ઞાન રૂપી ભગવાનના સ્વરૂપ રૂપી ચિંતામણી આપવી છે. જેમ મૃત્યુ ટાણે કોઈ જન સોંપે પોતાના પુત્રને ધન, તેમ હરિજીના જ્ઞાન રૂપ ઈચ્છા સુતને દેવા અનુપ. મૃત્યુને ટાણે મા બાપ છે છોકરાને ધન સોંપે કે આ મકાન તારું, આ દસ્તાવેજ કરી દીધો, એનો કેવું કઈ વારસો લખે ને વિલ, વિલ કરી જાય. પણ વિલ ફરતું જ હોય, બે ત્રણ જણાને કરી દીધું હોય, હવે ચકડા માર્યા કરે વિલના. અહીંયા ધર્મદાદા વિલ આપે છે. વિલ હો કોને આપે છે, રામ પ્રતાપ ભાઈ અને નાના ઈચ્છારામ. વિલમાં શું આપે છે, હરિજીના જ્ઞાન રૂપ ઈચ્છા સુતને દેવાનું રૂપ ચિંતામણી, ભગવત સ્વરૂપના જ્ઞાન રૂપી ચિંતામણી આપી છે. સર્વે મળી હવે સાંભળો અતિ વાત કહો અનુપ, હરિ ઉપાસે જનને છે સાંભળતા સુખરૂપ.
ચરણે ચરણે ચરિત્ર ચરા કૃષ્ણ દેવ ના બહુ બહુ, અમૃતવત કથા એહ સદમતિ સુણશે સહુ.
વચન છે ધર્મ દેવના
પુત્ર પ્રત્યે પરમાણ, શ્રવણ દઈ જે સાંભળે તે પામે પદ નિર્વાણ.
નિષ્કુળાનંદ સ્વામી આ કથા સાંભળવાનું ફળ કથન કહે છે. સર્વે મળે હવે સાંભળો હતી વાત કહું અનુપ, હરિ ઉપાસી જનને છે સાંભળતા સુખરૂપ. ભગવાનને ભગવાનના મા પિતાના ચરિત્રો સાંભળવા એક તો સુખરૂપ છે, પછી કૃષ્ણ દેવના ચરિત્ર. અમૃતવત કથા એહ સદમતી સુણશે સહુ, વચન છે ધર્મ દેવના પુત્ર પ્રત્યે પરમાણ, શ્રવણ દઈ જે સાંભળશે તે પાદમે પદ નિર્માણ. પ્રમાણ એટલે શાસ્ત્ર પ્રમાણ વચન છે, ધર્મદેવના વચનો શાસ્ત્ર પ્રમાણ. મને જે પ્રત્યક્ષ દેખાણું ધર્મદેવે જે કીધું એ નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણન કર્યું અને કહે છે કે પદ નિર્માણ પદને આપે, એટલે યદગત્વા નનિવર્તંતે તદ્ધામમ પરમમમ, જન્મ મરણ ગર્ભવાસ અને લક્ષોરાશીના ફેરામાંથી મુક્ત કરાવી દે એવા મહાન ચરિત્ર છે. પછી ધર્મે સુત તેડાવ્યા દેવા શિખામણ સુખ કાજ, અંત સમય નિધિ આપવા ઈચ્છા આપે મહારાજ. ભગવાન જેવું સ્વરૂપ ચિંતામણી આપવા, પોતાના બે દીકરાઓને તેડાવ્યા, પછી તેડાવ્યા સુત દોય આવી બેઠા વંદન કરી સોય, જયારે પુત્ર લાગ્યા આવી પાય તે પ્રત્યે બોલ્યા ધર્મરાય, હે પુત્ર તમે મારું વચન હિતકારી છે માનજો મન, કહું રહસ્ય તણી વાત એ ધારો હૃદયમાં કરી સ્નેહ, મારા વચન માહી પ્રતીત હોય તો તે તમે ધારજો ચિત્ત, ત્યારે કરજોડી કહે બેઉ ભ્રાત અમે માનશું કહો હે તાત, હે પિતા હે તાત તમે જે કહો એમ માનશું, કારણ કે તમારા વચન છે એ સત્ય માનવા એ અમારો ધર્મ છે, ત્યારે ધર્મ કહે છે સુત શ્રેષ્ઠ રાધા કૃષ્ણ જે આપણા ઈષ્ટ, જેને ઉપાસું છું આઠું જામ તે જ કૃષ્ણ શ્રી હરિ નામ, હવે જે મારે તમને ઓળખાણ આપી એ સાચી આપ્યું છે, કારણ કે જગતના પદાર્થમાં તો અપ્રીતિ થઈ ગઈ છે,
હરિ રૂપ કૃષ્ણ સાક્ષાત તેની ભક્તિ કરજો બે હું ભ્રાત, રહેજો એના વચન મનિત્ય કરજો સેવા કરે બહુ પ્રીત્ય, હરિ કૃષ્ણની પ્રતિમા દેહ આપણે પૂજીએ છીએ તે હૈ, તે આશ્રી હરિની નીચે બુજજો એમ જાણી વિધિ પૂજજો, વળી પ્રથમ તમને મેં પુત્ર કહ્યા શ્રી કૃષ્ણના દેવે મંત્ર, અષ્ટાક્ષર મંત્ર પામ્યા આપા તે પણ આન જાણી કરો જાપ,
પિતાએ બંને પુત્રને બોલાવ્યા અને ભગવાન શ્રીહરિ એ સાક્ષાત બ્રહ્મ છે, પુરબ્રહ્મ છે, નારાયણ છે, શ્રીહરિ છે, જેના મંત્ર તમને આપ્યા છે આના જ છે એમ જાણજો, કે જે પ્રત્યક્ષ તમારી આગળ બેઠા છે, જે પ્રગટ છે, ભલે મારા દીકરા તરીકે આવ્યા પણ એ સાક્ષાત નારાયણ છે, અને હવે અહિંસાથી ધર્મ નિયમો એને પાળજો, તમારા ધર્મમાં રહેજો, મારી આટલી આજ્ઞા પાળજો અને ભગવાન તમને ખૂબ સુખી કરશે, એમાં વર્તશો જો તમે સુજાણ થશે તમારા કોટી કલ્યાણ, એમાં વર્તજો બેઉ ભ્રાત સત્ય માની લેજો મારી વાત, વળી કૃષ્ણ જે અકૃદ્ધ શસ્ત્ર લઈ નહીં કરે યુદ્ધ, નિજ બુદ્ધિ એ કરી દયાળ કરશે અસુર જનનો કાળ, આ ભગવાન જે આવ્યા છે ને આ પૃથ્વી ઉપર અત્યાર સુધી જેટલા આવ્યા ને બધા હથિયારો લઈને આવ્યા હોય, ભગવાન રામે ધનુષ બાણ લીધું, કૃષ્ણે સુદર્શન લીધું, કોઈ કાંઈ શસ્ત્ર લીધા કોઈ કાંઈ અસ્ત્ર લીધા, ભગવાન નિહત્થા આવ્યા, કોઈ શસ્ત્ર નહીં કોઈ અસ્ત્ર હાથે નહીં, છતાંય અસુરોનો સંહાર કરશે એના મનની વૃત્તિઓનો નાશ કરી દેશે, એને આસુરી વૃત્તિનો સંહાર કરશે, એને કાપવાની જરૂર નથી, એને મારવાની જરૂર નથી, અંદર રહેલો અસુર ભાવ છે એ સમાપ્ત થઈ જાય, એટલે આના શરીરે માણસ મહાન થઈ જાય, પેલા બધાને કાપ્યા પણ ઠૂઠા રહી ગયા, મહારાજ કારિયાણીમાં બેઠા દરબારમાં સભા કરીને ચોરે બેઠેલા, એમાં સરસ સભા બરોબર ભરાણેલી, એમાં એક ખેડૂત ભગવાનની સામે બેઠેલો અને એનો જે ભાગ્યો હોય ને એ ગાડામાં હળ મૂકીને નીકળ્યો, ખેડૂતની નજર ગઈ, એટલે ખેડૂતે એના ભાગ્યને કીધું, હાથી કે ને હું કે હાથી, હા હાથીને કીધું જોજે પાછો બૂટ ઠૂઠાનું ધ્યાન રાખજે બળદની કાંધ આવી જશે, કે બૂટ ઠૂઠાનું ધ્યાન રાખજે નકર બળદની કાંધ આવી જશે, કે મહારાજ મનુષ્ય ભાવે કહે છે કે લા પટેલિયા બૂટ ઠૂઠા હું આ બળદની કાંધ હું, મહારાજ તો ઉત્તર ભારતમાંથી આવેલા એટલે આપણી દેહાણી ભાષા, અને પછી તમે વચનામૃત મહારાજના શબ્દો જોવો ને એટલે મહારાજ પ્યોર કાઠિયાવાડી થઈ ગયા, એકે શબ્દ ગુજરાતી તમે નો ભાળો, એકે હિન્દી નો ભાળો, બધા પ્યોર આપણા સૌરાષ્ટ્રના ગઢડાની જ ભાષા મહારાજે વાપરી, કારણ કે ખુદ પુરુષોત્તમ નારાયણ બોલ્યા ગઢડું મારું ને હું ગઢડાનો, ખાલી શબ્દથી નહીં મહારાજ સ્વરૂપથી પણ ગઢડાના જ થઈ ગયા હતા, એટલે મહારાજના શબ્દમાં બધી આપણી દેહાણી ભાષા આવી, પટેલ ને મહારાજે પૂછ્યું પટેલ આ બૂટ ઠૂઠા હું આ બળદની કાંધ હું આ બધું શું કહેવાય, અને એ સમય પટેલ મહારાજની સામે જોઈને કહે છે કે મહારાજ ખેતરમાં બોડીઓ થઈ હોય, જાળા થયા હોય, બાવળ થયા હોય, તો માણસો રાખ્યા હોય કાઢવા માટે, એટલે ઘણા આળસુ હોય ને એને કાપી નાખ્યા હોય, ખોદીન નો કાઢ્યા હોય, એના મૂળિયા નો કાઢી નાખ્યા હોય, એટલે બોડીના ઠૂઠાના મૂળિયા અંદર હોય, બાવળના ઠૂઠાના મૂળિયા હોય, પછી આ બળદ આમ ફાટફાટા હેલા જતા હોય, આ પૂછડા મોડતો હોય, અને બળદ એટલા ફાટફાટા જતા હોય, એમાં હળના સવડામાં જો બોરડીનું મૂળિયું આવે તો એકદમ આંચકો લાગે, બ્રેક લાગી જાય, અને ઈ ધોહરું છે ને બળદના ખંભારે એટલું જોરથી ભટકાય તો બળદની કાંધ આવી જાય છે. એટલે મૂળિયા નડે મહારાજ કે બસ અમે એ જ વાત કરીએ છીએ. આમ ઉપરથી તો બહુ સારા લાગે છે, પણ એની અંદર કામના ક્રોધના મોહના માયાના એવા બૂટ ઠૂઠા છે ને, અગાઉ આવ્યા ને એને બધા કાપ કાપ કર્યા કે પણ મૂળિયામાંથી ન કાઢ્યા. પિતા ધર્મદેવ આજે પોતાના સંતાનોને એમ કહે છે, આ આવ્યા છે ને અક્રુદ્ધ, કોઈ પણ પ્રકારે ક્યારે ક્રોધ નહીં કરે, ક્યારે રીસ નહીં કરે, હાથમાં હથિયાર ધારણ નહીં કરે, પણ એના અંદર રહેલા જે કામના ક્રોધના લોભના મહાન માયાના ઈર્ષાના અદેખાયના આસુરી ભાવના જે મૂળિયાઓ છે એને ખોદી નાખશે, એટલે ખેતર હારું કરી નાખશે, ખેતરને સાફ કરી નાખશે. ફરી બૂટ ઠૂઠા થાય જ નહીં તો, મૂળિયામાંથી જ કાઢી નાખે તો. એટલે આ મહાન છે, આ સર્વોપરી છે, સ્વયં સર્વ કરતા હર્તા છે. તે અધર્મ ટળાવશે સહુ, કૃષ્ણ ભક્તિ કરાવશે બહુ, કરશે અલૌકિક બહુ કાજ, પછી વિચારીને વર્ણી રાજ, નિજ આચાર જ પદ જેહ, સ્થાપશે તમારે કુળ તેહ, એમ કરી મોટા મોટા કામ, પછી પધારશે નિજ ધામ. ભગવાનની બધી વાત કરી દીધી કે આવ્યા છે હું કરશે. હવે ધર્મદેવને આમ આગળ એલઈડી શું કહેવાય, એલસીડી ચાલુ થઈ ગયું હતું, બધું દેખાતું હતું, ભવિષ્યમાં હું કરશે, પૃથ્વી ઉપર સધર્મનું સ્થાપન કરશે, અસુરોનો આસુરી વૃત્તિઓનો ત્યાગ કરશે, અને એ જ કર્યું ને મહારાજે. કાઠી કોળી કંક કણબી જે કઠોર જે વિચારધારા વાળા માણસો હતા એને જ ભગવાને માળાઓ હાથમાં પહેરાવી, ડાકુ લૂંટારાઓ એને ભગવાને હાથમાં માળા આપી, એની વૃત્તિ તોડાવી દીધી મહારાજ, એની વૃત્તિનો ત્યાગ કરાવી દીધો. તલવારની જગ્યાએ માળા ફેરવતા થઈ ગયા, જોવો તો ખરા. ગઢડાનો ધર્મ દરબાર એબલ ખાચર હતા ને, બહુ આકરા હતા એમ કહેવાય છે. આમ ગામમાં નીકળ્યા હોય ને હાથમાં ભાલો હોય બાપુને, એમાં કોઈ બેન દીકરી પાણીનું બેડું લઈને નીકળી હોય, લાજ કાઢી હોય, પહેલાના જમાનાની વાત છે, અત્યારે લાજ કાઢી, પણ બેનો એમ પછવાડે કાઢી, કાઢી તો ખરી, થોડો ફેરફાર કરી નાખ્યો એમ, આમ બહાર આગળ નીકળ પાછળ કાઢી નાખી, શું કર્યું કાઢી નાખી. તો આમ હાલતા હાલતા બાપુ આમ એની મસ્તીમાં હેલા જતા હોય, એમાં કોઈ દીકરીને સહેજ ભાલો અડી ગયો, એટલે દીકરી કીધું બાપુ તમારો ભાલો વાગ્યો, એટલે બાપુ કે ભણે ગોલ ક્યું નહી, ભાલાને આંખ્યું નથી, તારે આંખ્યું નથી. હવે એના હાથમાં માળા આપી મહારાજે, બોલો મહારાજે શું કર્યું હશે, એના હાથમાં મહારાજે માળા આપી, માળા તો કેવી આપી. પછી મહારાજને મહારાજના સંતના વચને કટકા કટકા થઈ જાય, નાનું એવું કામ કરવામાં શરમ નહીં, લાજ નહીં. એબલ ખાચર ભગવાન સ્વામિનારાયણના સંતોના કપડા બગાડેલા ધોવા માટે ઘેલા નદીએ જાય, વિચારો તમે, એના લુગડા બીજા ધોવે, એની સારવાર બીજા કરે, પણ એબલ ખાચર પોતે ભગવાન શ્રીહરિના સંતોના કપડા ધોવા જાય, જાતે જાય ધોવા, બિલકુલ શરમ નહીં. એ મહારાજે શું કર્યું, બૂટ ઠૂઠા કાઢી નાખ્યા, મૂળિયામાંથી કાઢી નાખ્યા, જોબન પગી જેવાને મહારાજ હાથમાં, મુંજા સુરુ જેવા હે, પાપના પહાડ જેને કહેવાય એ પહાડોને ભગવાનનું ભજન કરતા કરી દીધા, ભક્તિ કરતા કરી દીધા. એટલે આ કહે છે, કરશે અલૌકિક બહુ કાજ, પછી વિચારીને વર્ણી રાજ, પોતાના કુળમાં આચાર પદ સ્થાપશે, પોતાના કુળમાં એવું લખ્યો, નિજ આચાર જ પદ જેહ, સ્થાપશે તમારે કુળ તેહ, તમારા કુળમાં. એટલે ઈચ્છારામભાઈ અને રઘુવીરજી મહારાજ બેને પિતા ધર્મએ જ કહી દીધું, તમારા ને તમારા, તમારા કીધું, ન કરે મોટાને કહેત ને તારા કુળમાં, તમારા અહીં બહુ વચન વાપર્યું, તમારા બે ના કુળમાં. અને મહારાજે એ જ કર્યું, બંનેના એક એક દીકરાને દત્તક લઈ અને સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીના રઘુવીરજી અને અયોધ્યા પ્રસાદી તરીકે આચાર્ય બેસાડે. ત્યારે હરિ આશ્રિત જે જન રહે તેને ધીરજ નહીં રહે મન રહે. જયારે ભગવાન સ્વધામ સીધાવશે પછી ભગવાનના જે આશ્રિતો હશે એને મનમાં ધીરજ નહીં રહે, થશે નિર્ધાર તે નિરાશ રહે. ત્યારે ઉરમાં વિચારી દાસ પછી શ્રીહરિની જે પ્રતિમા કરશે પૂજા ભાવ લાવી તેમાં. જયારે મહારાજ ધર્મદેવ પોતાના સંતાનોને ઉપદેશ આપતા એમ કે છે, ભગવાન શ્રીહરિ જયારે શરીરનો ત્યાગ કરશે પછી બધા ગમગીન થઈ જશે, દુઃખી થઈ જશે, પણ એનું દુઃખ જાજો ટાઈમ નહીં રહે, કારણ કે એની પ્રતિમા છે એમાં પોતાનો ભાવ કરી દેશે, પ્રગટ ભાવ. ભગવાન ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાં પ્રગટ ભાવે ભજાય હોય અને મૂર્તિ સમજીને ભજીએ તો એ શોરૂમમાં જાય કાંઈ જાય કોઈ ફેર ન પડે. આ પ્રગટ બેઠા છે, આ જાણે છે, આ સમજે છે, આપણો ભાવ પ્રતિભાવ એને જાણે છે. જગન્નાથપુરી મહારાજ પધાર્યા તો મહારાજ કે પૂજારીના ભક્તિભાવ ને છળકપટ બે અમે જોતા હતા એમાં રહીને. મહારાજ ગોપીનાથજી મહારાજ ના સ્વરૂપમાં રહી આપણો ભક્તિભાવ ને છળકપટ બધું જાણે છે, એનાથી અજાણ્યું કઈ છે નહીં. આવા ભાવથી પ્રગટ ભાવે બચશે તો ભગવાનનો શોક શાંત થઈ જશે. પણ પ્રત્યક્ષ હરિનું ધ્યાન રહ્યું હરિ ઈચ્છામાં નિદાન, કેદી થાય ને કેદી ન થાય એવી રીતે વર્તે સદાય, એમ ધર્મે તેડી સુત બેને કર્યો ઉપદેશ તેહ તેને, એકાદશી નિશી રહેતા જાય જપે મંત્ર જેમાં શ્રી કૃષ્ણ નામ. ત્યાં તો સૂર્ય તણુ ઉદય થયું, ભાઈ સાંભળતા નાથે કહ્યું હે તાત જે અભિષ્ટ તમારે હોય તે કહો કરવું મારે. તમારે જે અભિષ્ટ હોય એ તાત તમારી જે ઈચ્છા હોય એ કહો તો અમે તમે કેમ કરીશું. અને એ સમય ત્યારે ધર્મ કહે સુનો હરિ પૂર્ણ કામ છઉ નિશ્ચય કરી, પણ શ્રી કૃષ્ણ ભક્તિ ની તૃપ્તિ તે તો મારે મને નથી થાતી, માટે દેહ પડ્યા સુધી ભક્તિ કરવાને ઈચ્છું છું હું અતિ. થયો અશક્ત દેહ અમારું નથી થાતું તે પૂજન માટે, સાત દિવસ માસૂત હરિ સહિત સુણાવો ભગવત.
એવી સાંભળી તાતની વાણી તેને મહારાજે બહુ વખાણી.
ધર્મદેવે કીધું કે પૂજા ભક્તિ કઈ થતું નથી, શરીર અશક્ત થઈ ગયું છે, પણ આ પ્રાણાંત સેવા કે ભક્તિ કરવા ઈચ્છું છું. ભક્તિ તો છેલ્લા શ્વાસ સુધી થવી જોઈએ. માટે એક ઈચ્છા છે કે સાત દિવસ અર્થે સહિત ભાગવતજીનું શ્રવણ કરવું છે. સુંદર મંડપ નખાયો મહારાજે, વિદ્વાન બ્રાહ્મણને બોલાવ્યો, પિતા ધર્મને સુંદર ભાગવતજીની કથાનું શ્રવણ કરાવ્યું છે. કથા પૂર્ણ થઈ આપ્યા બ્રાહ્મણને દાન, વસ્ત્ર ભૂષણ દક્ષિણા દીધી, કરી પૂજા પછી રૂડી વિધિ. પછી બ્રાહ્મણ વળાવ્યો ઘેર વળતા વિપ્ર જેમાં રૂડી પહેર. બ્રાહ્મણોને જમાડ્યા, બ્રાહ્મણો વળાવ્યા, બીજા બ્રાહ્મણોને જમાડ્યા, દાન દીધા. અને પછી ભગવાન શ્રી હરિ બેઠા સમીપે આવી સ્વજનો, ત્યાં તો દીઠું છે શિથિલ તન. વિચારીને સુતે વાત લીધી, તેડી વિપ્ર કર્યો સર્વે કીધી. ધર્મશાસ્ત્ર વિધિ કહ્યો જેહ ઘટે તેમ કરાવ્યો તેહ. વળી બ્રાહ્મણ તેડી હજારું આપ્યું કાચું અન્ન ધૃત સારું, ઘણું બધું કાચું પાકું અન્ન સીધા બ્રાહ્મણોને ખૂબ દાનને દક્ષિણાઓ દીધા છે. અને ભગવાન શ્રીહરિના સ્વરૂપનું ધ્યાન કરતા કરતા પિતા ધર્મદેવે પોતાના શરીરનો ત્યાગ કર્યો છે. આખા છપિયામાં ભગવાનના પિતાના શરીરનો ત્યાગ થતા બધા દુઃખી થયા છે. રામ પ્રતાપે તમામ અંત્યેષ્ટિ કર્મ કર્યું છે. હવે ભગવાન ઘનશ્યામ પોતાના ભાઈમાં પિતાનો ભાવ રાખે છે, મોટા ભાઈને પિતાની જગ્યાએ ગણે છે. જો આપણી સંસ્કૃતિ છે અત્યારે તો બધું ભૂલાઈ ગયું. પહેલા એવું હતું કે જે પુરુષ હોય ને પોતાનો પતિ હોય એનું પત્ની નામ ન લે, એના નામથી એને ન બોલાવે. પછી એના પતિને એમ જગાડવો હોય ને તો એને મોટા છોકરાનું નામ લઈને જગાડે, એને સાથ કરવો હોય તો કેમ કરે, તો એનો મોટો દીકરો હોય ને એનું નામ લઈને જગાડે. આ વડીલોને ખબર હશે, મોટા જે માતાઓ હશે એને ખ્યાલ હશે, વડીલોને ખબર હશે. અત્યારે તો કઈ વાંધો નથી, ઉઠો નામ નામ લઈને બોલાવે તો વાંધો નહીં, પણ કઈક બીજું જ કહીને બોલાવે, હાવ જુદું જ હોય, છોકરાનું નામ ન હોય ને એનું નામ ન હોય, હાવ ત્રીજું જ બોલાવે. આ પરંપરા જતી રહી. પણ ભગવાન શ્રી હરિ પોતાના વડીલ ભાઈમાં પિતાનો ભાવ રાખે છે. પણ હવે વૈરાગ્યનું મૂર્ત સ્વરૂપ છે. ભગવાને નક્કી કર્યું જેના માટે રોકાણો હતો એ કાર્ય પૂરું થઈ ગયું છે. માતા પિતાને દિવ્ય ગતિ આપી છે. ભગવાન શ્રીહરિ હવે વનગમન કરશે. પણ ભગવાનને અત્યારે રાતે વનમાં નથી મોકલવા. ભગવાન સવારે ગયા ને વનમાં, કા પ્રાતઃ કાળે ગયા ને વનમાં, તો ભગવાન સવારમાં બધાને સૂતા મૂકીને ગયા છે. એટલે ભગવાનના પિતા ધર્મદેવ એના અંતિમ કથાની સાથે અત્યારે 5 મિનિટ હરિનામ સંકીર્તન, કથાને વિરામ.
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
નારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
નારાયણ નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સ્વામી નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ